savate karavate. પર્વાધિરાજ દસ લક્ષણ પર્યુષણ પર્વમાં આજે ત્યાગ ધર્મની આરાધનાનો અવસર છે. ત્યાગ એટલે આપણે જે વાત કરી છે પૂજામાં, ત્યાગ એટલે કોઈ વસ્તુનો ત્યાગ નથી, એના પ્રત્યેની મમતાનો ત્યાગ છે. જે આપણને પહેલાં ચાર કસાય અને અસત્યથી રહિત પાંચ દિવસ હતા, પછી સંયમમાં પ્રમાદનો ત્યાગ છે, તપમાં ઈચ્છાનો ત્યાગ છે, અને આજે ત્યાગમાં મમત્વનો ત્યાગ છે. જીવનમાં કારણ કે ક્યાંય પણ પોતાને કોઈ પણ સંયોગો પ્રતિ મમત્વ, એકત્વ, કર્તૃત્વ, ભોગતૃત્વ ન રહે એના માટે ત્યાગ છે. સામાન્યપણે ત્યાગ સાથે કોનું રિલેશન કરવામાં આવે છે? દાન, જે પૂજામાં પણ હતું અહીંયા ગુરુદેવસિંહના પ્રવચનમાં, સામાન્ય પણ દાન એ જ છે. પણ દાન અને ત્યાગમાં થોડોક ફરક હોય છે. શું હોય છે ફરક? દાન કોનું કરાય? પોતા પાસે હોય એનું કરાય. અને ત્યાગ માટે જરૂરી નથી હોય તો પછી એનો ત્યાગ થશે. એમાં ફરક શું છે કે દાન છે એ શેનું છે? પોતે પાસે જેવી રીતે, અને દાનના ચાર પ્રકાર છે ને, આહાર દાન, ઔષધ દાન, જ્ઞાન દાન, અભય દાન, ચાર પ્રકાર છે ને. તો આમાં મુનિરાજને માટે કયો લાગુ પડે? માત્ર જ્ઞાનદાન લાગુ પડે મુનિરાજ પાસે. એટલે આ મુખ્યતા અને એ શ્રાવકોને માટે એક મુખ્યતાથી એ છે દાન. અને એ રીતે બે જીવનમાં ફરક પાડીએ તો શ્રાવક દાનથી શોભે અને મુનિરાજ ત્યાગથી શોભે. બે ફરક છે. કારણ કે શ્રાવક પાસે હજી એ પરિગ્રહનો ત્યાગી નથી થયો, પણ પરિગ્રહનું શું કર્યું છે? પ્રતિક્રમણમાં બોલીએ છીએ બધી, તો થોડું યાદ તો રહેવું પડશે. પરિગ્રહ માટે શું બોલીએ છીએ? પરિગ્રહ પરિમાણ વ્રત છે. અને મુનિરાજને માટે શું હોય છે? અપરિગ્રહ હોય છે. બે ફરક છે. કે શ્રાવક છે એને પરિગ્રહની શું કરી હોય છે? મર્યાદા કરી હોય. અને જ્યારે મુનિરાજ તો પરિગ્રહથી, અંતર્બાહ્ય પરિગ્રહથી એ રહિત હોય છે. એટલે મુનિરાજ છે એ ત્યાગથી શોભે છે, અને શ્રાવક છે એમના જીવનમાં એ લોભ કસાય આદિ ઘટાડવા માટે એ દાનની ને એ પ્રકારે એમાં હોય છે. તો એ બે પ્રકાર, અંતે બેમાં એક કોમન શું છે? બે પ્રત્યે એને મમતાનો ત્યાગ જીવનમાં. એ તો અને તો એ રીતે વિચારવું, ક્યારે એવું જરૂરી નથી કે ત્યાગ, મેં કોઈ એમ કે ત્યાગ કોનો કર્યો છે? મેં કોઈનો હીરાનો મેં ત્યાગ કર્યો છે કેમ? એમાં શું છે? મને મમતા નથી કાંઈ. પણ મમતાને તારી પાસે નથી પછી શું છે તને? આ તો હોય એની મમતાનો પછી એ ત્યાગની વાત છે. તો મુનિરાજને તો છે જ નહીં. શ્રાવક પોતાની શું કરે છે? મર્યાદા કરે. એનાથી પણ એક આગળ વધીને શું વાત કરીએ? ઉત્તમ ત્યાગ શેમાં આવે? વસ્તુને છોડવાના છે એના પ્રત્યેના મમતાને ત્યાગમાં છે. ત્યાગ નાસ્તિત્વ ભલે કહો, પણ ખરેખર અસ્તિત્વમાં શું છે? જ્ઞાન સ્વભાવમાં એવા લીન થાય. આમાં જ કળશમાં એક આવી ગયું ને, મુનિ સિદ્ધ ભગવાન ચ્યુત ન થતા, એવું આવ્યું છે. શેમ આવ્યું હતું? કે આત્મ સ્વરૂપમાં એવા લીન થઈ જાય છે કે એ પોતાના સ્વભાવથી ચ્યુત થતા એ નથી. એમાં બ્રેકેટમાં બધો ખુલાસો આવ્યો હતો. હા, એના જે છે કે એમાંથી પોતે ચલિત થતા નથી. આવ્યું તો એમાં 217 નંબરનો કળશ છે એક મુક્તિ સુખ જ એવું અનન્ય અનુપમ છે એને પામીને એમાં સદાય તૃપ્ત રહે છે, એનાથી ક્યારેય ચ્યુત થતા નથી. તો શું છે અહીંયા કે ઈચ્છાનો ત્યાગ એ પણ એક નાસ્તિ, બાકી તો સ્વભાવમાં આતેન્દ્રિય આનંદના વેદનમાં. અહીંયા તો મુનિરાજની વાત છે, સિદ્ધ ભગવાન પણ એ રે, અહીંયા તો મુનિરાજ પણ સ્વભાવની સુખના આનંદમાં એવા તૃપ્ત થઈ ગયા છે કે બાહ્ય ઇન્દ્રિય વિષયોની એમને શું ઈચ્છા જ ઉત્પન્ન, એના માટે એટલા પ્રકારનો ત્યાગ. બાકી હરિયન સિદ્ધ ભગવાન તો પૂર્ણપણે સ્વભાવમાં કેવા થઈ ગયા છે, સાવ ગુજરાતીમાં કહીએ એને શું કહીએ, ઠરી ઠામ થયા છે. હવે એના બીજા સંબંધી કોઈ વિકલ્પ જ ઊભા નથી. અહીંયા તો ઉત્તમમાં તો જ્યાં થયું અને છોડ્યું એમ નથી, ઉત્પન્ન જ થતું નથી, એ ઉત્કૃષ્ટ પ્રકારનું ત્યાગ છે. થાય અને છોડવું એવા ભેદબંધ પણ નહીં, પણ જ્યાં આત્મ આરાધનામાં એવા વિકલ્પો ઊભા જ ન થતા, અને એટલા માટેનું નામ સમયસારની 34 નંબરની ગાથામાં શું નામ આપ્યું છે, તેથી નિયમથી જાણવું કે જ્ઞાન પ્રત્યાખ્યાન. જે કોઈને પોતાથી ભિન્ન જાણ્યા, જે કોઈને દુઃખમય જાણ્યા, એ સંબંધી એને ગ્રહણ કરવાનો વિકલ્પ થઈને છૂટે છે, થતો જ નથી, ઉત્પન્ન થતો જ નથી, અને તેથી તેને શું કહેવાય છે, જ્ઞાન પ્રત્યાખ્યાન. જ્ઞાનની ક્યારે જરૂર પડશે, ગ્રહણ વખતે કે ત્યાગ વખતે? હર સમય તો છે, પણ આમ વધારે જરૂર ક્યારે પડે, છોડવા માટે કે ગ્રહણ કરવા માટે? અરે જ્ઞાનની ક્યારે જરૂર નહીં પડે, જ્ઞાન સર્વ હંમેશા કેવું રહેવું જોઈએ, એવો તો એક શબ્દ આવ્યો હતો ને, ઉર્ધ્વ. જ્ઞાન હંમેશા કેવું રહેવું જોઈએ, ઉર્ધ્વ રહેવું જોઈએ. ગ્રહણ કરવા યોગ્ય કોણ છે, ત્યાગવા યોગ્ય કોણ છે, એનો નિર્ણય કરનાર કોણ છે, જ્ઞાન છે. પણ શું થાય, જ્ઞાન ભાવને ચૂક્યા છીએ અને મોહ ભાવમાં એકાકાર છીએ. આ એનાથી અનાદિકાળથી અહીંયા આપણને એક સમય માટે પણ આરાધના થઈ નથી. તો આરાધનાના પર્વોમાં એવી એ ભાવના કરીએ કે આ માત્ર 10 દિવસ કે 11 દિવસ એ નહીં, પણ આ ભાવનાની ધારા હવે નિરંતર એ મને ભાવિકાળમાં પણ જ્યાં સુધી મારી પૂર્ણતા ન થાય ત્યાં સુધી એ ધારા અખંડપણે અતૃટપણે નિરંતરપણે એ ટકી રહે એવી ભાવના કરવા જેવી છે. તો એ વિષય સાથે હવે આપણા વિષય ઉપર આપણે આવીએ. નિયમસાર પરમ સમાધિ અધિકાર બહુ જ રિપીટ કરીને, અને એમાં પણ કોની વ્યાખ્યા ચાલે છે, સામાયિકની. અધિકાર સમાધિનો, વ્યાખ્યા સામાયિકની, તો બે વચ્ચેનું લિંક કરનાર કોણ છે? આજે આવ્યું તો ગુરુદેવ સામાયિક કોણે કીધું, સમતાન્ય લાભ, સમતાયિક સમતાનો લાભ, તેનું નામ સામાયિક. તો બે સમાધિમાં સમતા છે અને સમતા જ્યાં છે ત્યાં સામાયિક છે. તો એ વાત કરીને આપણે કાલે 129 ગાથા સુધી લીધું હતું, એના પછીના કળશમાં થોડા શબ્દો જ લેવા છે. ગુરુદેવસિંહે તો બતાવી દીધું છે, 256 પાનું 129 ગાથા પછીનો કળશ છે 214. એમાં બે આવ્યું હતું ને, બે ક્યાં આવ્યા હતા, ધ્યાન ક્યાં આવ્યા હતા, આર્ત અને રૌદ. એ પહેલાં કાંઈક એવું કાંઈક આવ્યું હતું, કયું આવ્યું હતું, શું આવ્યું હતું આની સાથે, ધ્યાનની વાત શું આવી હતી, જે નિત્ય ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાનને ધ્યાવે છે એ છે ને, એનું નામ શું છે, એ સામાયિક છે. આ બેનો ત્યાગ કરે છે ને ઓલા કહેવાય છે ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન હોય છે, તો તેનું નામ અહીંયા આર્ત અને રોદને છોડવાના છે ને ઓલા ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન કરે છે. તો અહીંયા હવે 214માં છેલ્લી લાઈન વાંચીએ, જીન શાસન સિદ્ધ અણુવ્રતરૂપ સામાયિક વ્રત છે. શું છે, કોની વાત ચાલે છે અહીંયા, મુનિરાજ. તો મુનિરાજને મહાવ્રત હોય કે અણુવ્રત હોય, મુનિરાજ હોય એને મહાવ્રત હોય કે અણુવ્રત હોય, જોરથી આવે જાપ. તો અહીંયા તો શબ્દ શું લખ્યું છે? અણુ. અણુ એટલે થોડા અને મા એટલે પૂરા. તો મુનિરાજને થોડા હોય કે પૂરા હોય? આ તો અહીંયા શબ્દ લઈશ. તો આ સમ્યક દ્રષ્ટિની વાત છે. અહીંયા આગળ લખ્યું જે મુનિ શબ્દ વાપરો છે. શું છે આવું બધું? કાંઈ ગુરુદેવ ખુલાસો તો કર્યો હતો ને ગુરુદેવ, પણ હવે કદાચ એક દિવસ પસાર થઈ ગયો એટલે શું કર્યો હતો? કેવળ જ્ઞાનની અપેક્ષાએ અણુ છે. શું છે? શ્રાવકની અપેક્ષાએ પૂરા છે, પણ કેવળીની પોતાની હીન દશાનો સ્વીકાર કરે છે કે અમને કેવળ જ્ઞાન જેવો સમતાભાવ પ્રગટ નથી થઈ ગયો. સ્વસંવેદન છે પણ કેવું છે? પ્રચુર છે, પૂરું નથી. સમ્યક દ્રષ્ટિ પંચમ ગુણ સ્થાન પર કેવું છે? અલ્પ છે. મુનિરાજને પ્રચુર છે અને પરમાત્માને પૂર્ણ છે. આ પોતાની અલ્પદશાનું કહે છે. સામાન્ય રીતે અણુવ્રત આવે એટલે આપણો નજર ઓલામાં જ જાય કે શ્રાવકને જ હોય, પણ અહીંયા કમ્પેરિઝન કોની સાથે કરે? અને શબ્દ મુનિ છે જો પહેલું છે, એ રીતે જે મુનિ એટલે કોઈ એમ કે ના ના અહીંયા લઈએ શ્રાવકનો તો એ નહીં, મુનિરાજ. અને આ રીતે પણ એક વિચારવા જેવું, આવી દશામાં પહોંચીને પણ મુનિરાજ એમ સમજે છે કે ખરેખર અમારો જે વિષય જોઈએ ને એ અમને નથી થતો. અમને પૂર્ણ વિષયનો અવલંબન આવ્યું અને દશા અધૂરી કેમ રહી ગઈ? જેમ કે ને તને પૂરો ચાન્સ હતો તો તું પૂરું કેમ, અધૂરું કેમ રહી ગયું? તારે આગળ આવી ગયું છે કે પોતાને એમ થાય કે અમારો જે વિષય છે તે અમારે એ નથી. બધા ઘણા ખુલાસા તો મુનિરાજે કર્યા છે. જો એમાં જે છે 244 પાને 200 નંબરનો શ્લોક આમાં જ છે, પરમ સમાધિ અધિકારમાં છે, પહેલી જ ગાથા પછીનો કળશ છે. 244 પાનું 200 નંબરનો કળશ શું છે? આ અવર્ણની પરમ સમાધિ વડે ઉત્તમ આત્માઓના હૃદયમાં સ્ફૂર્તિ. જો કોની સાથે કમ્પેર કરે છે? અમારાથી પણ ઉત્તમ. અને એમાં કેવી સમાધિ છે? કેવી શબ્દ લીધી? કોઈ એવી, આ ગુજરાતી શૈલી હોય, કોઈ કોઈ એવી, આમ જસ્ટ બિયોન્ડ ડિસ્ક્રિપ્શન ઓફ ધ વર્ડ જે કહે ને ત્યારે કોઈ એવી. તો કેવી, આ કેવી લીધી? અમે તો હજી સવિકલ દશામાં આવીને વર્ણન કરીએ છીએ, નિરિકલ્પ શુદ્ધોપયોગ દશાની શ્રેણીની તો શું વાત કરવી. આ એવી જે મહાપુરુષોને હોય આ એવી સહજ આત્મસંપદાને જ્યાં સુધી અનુભવતા નથી તો શું મુનિરાજ અનુભવતા નથી? અરે અનુભવીએ છીએ, પણ જે શ્રેણી અને અરિયંત ભગવાનને એણે જે અનુભવે છે એ હજી અમને અનુભવાતું, અને એનો અમને શું રહે છે? ખેદ રહે છે. અને તેથી શું કહે છે? ત્યાં સુધી અમારા જેવાઓને કોણ કહે છે? આમ કઈ દશા માટે કહે છે? ક્યાં કેવળ જ્ઞાનને ક્યાં મહાશ્રેણીવંતમાં બધા અહીંયા પોતાની આ કમસે કમ વિચાર તો કરીએ. અહીંયા તો કંઈક આવડું ને બોલતા આવડું ને કહેતા આવડું તો શું થઈ જાય છે? વિચાર કરવા જેવી છે. તારે તારે ક્યાં રહેવું છે? ક્યાં રહેવું છે? વિપરીતતામાં કે અપૂર્ણતામાં? અને જો પૂર્ણતામાં પહોંચવું છે તો એને પહેલાં અભિમાન છે ના હોઈ શકે. તો અહીંયા પોતે કહે છે અમારા જેવાનો જે વિષય છે, તો અમારો વિષય કયો છે? પૂર્ણતાનો અનુભવ એ ખરેખર અમારો વિષય છે. અધૂરામાં તો રહ્યા જ નથી મુનિરાજ, એટલે વિપરીતતામાં તો રહ્યા જ નથી, અધૂરામાં પણ હવે રહેવું નથી એવી જે ભાવના છે, તો અમારો જે વિષય છે તેને અમે અનુભવતા નથી. અનુભવી રહ્યા છીએ અને છતાં કહે છે અનુભવતા નથી, કે અમને પૂર્ણતાની પ્રાપ્તિની ભાવના રહ્યા કરે છે અને ત્યાં સુધી નથી પહોંચતા. તો એ અપેક્ષા અહીંયા કહે છે કે અમને કેવું છે? સામાયિક કેવું છે અમને? અણુ કેવળ જ્ઞાનની અપેક્ષાએ, પૂર્ણતાની અપેક્ષાએ અલ્પ છે, એને અણુવ્રત કહે છે. ચાલો એનાથી આગળ આપણે 130 ગાથા ઉપર આપણે આવીએ. હવે આમાં કોની વાત છે? પુણ્ય પાપની વાત છે. આગળ રાગદ્વેષ પણ આવી ગયા, પણ ફરી ફરીને ભાવનાને ઘૂંટાવવા માટેની વાત છે. એની ટીકાની પહેલી જ લાઈન, આ શુભાશુ પરિણામથી ઉપજતા સુકૃત દુષ્કૃતરૂપ કર્મના સંન્યાસની વિધિનું શું છે? શું ચાલો, આમાં શું બે આવ્યું, પહેલાં શુભાશુભ પરિણામ અને એનાથી શું થાય છે? સુકૃત દુષ્કૃતરૂપ કર્મ, પહેલાં ભાવ કર્મ છે, એના નિમિત્તે શું છે? સુકૃત દુષ્કૃત એટલે પુણ્યની પ્રકૃતિ અને પાપની પ્રકૃતિ બંધાય, અને હજી એનાથી લેવી એના નિમિત્તે નો કર્મ મળે. આ રીતે ત્રણેય લઈએ, ભાવકર્મ, ભાવકર્મથી દ્રવ્ય કર્મ અને એના નિમિત્તે નો કર્મ, એ ત્રણેયની શું કરવું છે? સંન્યાસ, બાવા બની જવું છે. બાવા નહીં, ગુરુદેવસિંહને એક ભાઈ કહેતા ને, શું નામ કહેતા ખબર? એક ભાઈ શું કહેતા? ગુરુદેવસિંહ એ ભાઈને શું કહેતા? એ પછી એ ગુરુદેવસિંહ પ્રવચન, સાહેબ આપનું માન્ય તો બધું તમે બાવા થઈ જઈએ, એને એક પ્રશ્ન નારદ કહેતા, એ જે અમૃતલાલભાઈ જરિયાના એક હતા, એને આમ આવી રીતે થોડુંક શું છે વચ્ચે છે ને કે ટપકું મૂકે એમ ગુરુદેવ, અને આવી આવી જેને કહે ને કોણ મૂકી શકશું તું? એક રામજીભાઈ મૂકતા, રામજીભાઈ ગણી, સાહેબ તમે આ વાત કહો છો ને, આ સ્વાધ્યાય મંદિરના કોમ્પ્લેક્સમાં હવે બહાર કાંઈ એમ થશે કે પૈસાથી કાંઈ નથી, ધૂળ છે. એવી રીતે એક બીજા એક પ્રેમચંદભાઈ હતા રાણપુરવાળા, એ પણ ક્યારેક બોલતા, અને આવી રીતે આ પણ આવત. એની પાછળ હેતુ શું હોય? તો એક વાતનો ખુલાસો માટેની એક વાત હોય છે, અને ગુરુદેવ પ્રેમથી એને આપતા હોય. એટલે એ પ્રશ્ન નારદ જે હતા એનો પ્રશ્ન આવું પૂછતા, એને ગુરુદેવશ્રી શું બીજું કહેતા? નહીં કંઈક, દેવાનું પ્રિયા. દેવાનું પ્રિયા એટલે શું? કદાચ અર્થ તો ખબર હશે, આ મનુષ્યપણું દેવને પ્રિય છે, કારણ કે એ આરાધક દેવોને મનુષ્ય પર્યાયમાં આવીને સાધના પૂરી કરવી છે. આશ્ચર્ય છે, આરાધક દેવો મનુષ્યપણાને ઈચ્છે છે, અને આપણે મનુષ્યપણામાં રહેલા તૃષ્ણાથી દેવ પર્યાય ઈચ્છે છે. સાવ વિપરીતતા છે. જે પંચકલાણકમાં આવે છે દીક્ષા પહેલાં, જે એક સૌધર્મ ઇન્દ્રની શું ભાવના હશે? ખાલી કેટલું માગે છે, કેટલું માગે છે? તમારું આખું મનુષ્યપણાનું આયુષ્ય નહીં, એ શું માગે છે? ખાલી અંતર્મૂર્ત માટે, અંતર્મૂર્ત માટે માગે છે. એની કેવી પુરુષાર્થની તૈયારી કે અંતર્મૂર્ત મનુષ્યપણું મળશે 8 વર્ષ પછી હું મારી સાધના પૂરી જાય. અરે આવી દ્રઢા વીર્યવન દ્રઢતાવાળા જીવોનું આ મોક્ષ માર્ગમાં કામ છે. કરશું ને થશે ને કેમ થશે એવા વીર્યહીન જીવો માટેનો આ માર્ગ નથી. તો અહીંયા આપણને લીધું કે ભાવકર્મ, ભાવકર્મથી દ્રવ્યકર્મ, અને એ બધાનો સંન્યાસ, બધા પ્રત્યેનું મમત્વ એકત્વ છોડજે તો તને શું થશે? આવી દશા કેવી હશે? સમાધિ, અને સમાધિ છે ત્યાં સમતા છે, અને તેનું જેટલી સમતા તેનું નામ સામાયિક છે. તો એના આપણને ત્યાગની રીત બતાવે છે. પહેલાં શેની વાત આવે છે? પહેલાં પુણ્ય કર્મની વાત ચાલે છે, પહેલું જ આમાં, કારણ કે આવે છે ને બેના ત્યાગની વાત આવે, પુણ્ય અને પાપ. તો અહીંયા પુણ્યની વાત લે છે, અને એ પુણ્ય પણ કોના લીધા, કોના લે છે? અહીંયા પોતે મુનિરાજ પોતાની વાત કરે છે. પહેલાં એમાં લે છે, અમે કોની, એ જે અમને પુણ્ય કર્મ થાય છે કેવી રીતે થાય છે? કે અમે અમારા ગુરુ આચાર્ય હોય એની શું કરતા હોય છે? સેવા. બીજા વિકલ્પો નથી યાદ કર્યા, બીજાય બધા હોઈ શકે, પણ આ એક પોતાનાથી વિશેષ કરે છે. કેવા છે અમે, કોના અમારા આચાર્ય ગુરુ એ કેવા છે? બાહ્ય અભ્યંતર પરિત્યાગરૂપ લક્ષણથી લક્ષિત પરમ જીન યોગીશ્વર. પરમ જીન યોગીશ્વર, એક એમને અંતર બાહ્ય પરિગ્રહ છોડ્યા એટલે મુનિદશા, અને મુનિદશામાં પણ કેવા છે? ઉચ્ચપણાના છે. પરમ જીન યોગ જોડાણ, સ્વભાવ સાથે તો સમ્યક દ્રષ્ટિએ પણ જોડાણ કરી, એના પણ ઈશ્વરતા થોડી વૃદ્ધિ કરી એવા અમારા ગુરુ હોય એના ચરણ કમળનું શું કરીએ છીએ? પ્રક્ષાલન. આપણે પણ અભિષેકને છીએ પ્રક્ષાલન ચરણ કમળની, એટલે એમની એની બહુમાનતાની માટ છે. પછી એમના ચરણ કમળનું સંવાહન એટલે બાયની વૈયાવ્રત કરવાની વગેરે, વૈયાવ્રત કરવાથી ઉપજથી શું થાય છે? એનાથી પુણ્ય બંધાય. આપણા જેવા પુણ્ય તો અહીંયા કોઈ ગણતરી જ કરતા નથી. આપણા કેવા પુણ્ય નથી કંઈ, આ સવારથી કરીએ છીએ તો પુણ્ય નથી કરતા આપણે. બહુ જ જીવનમાં વિચારો ચંચલિત પરિણામ છે. પુણ્યના પરિણામમાં પણ ચંચલિત, એમ ન સમજવું 6:30ના આવેલા અહીંયા છે એમ નથી, ચંચલિત પરિણામો છે. અને જળને યાદ કરતા છે, જળ સંબંધીના સાથેના છે. કોઈ એવી રીતે ચૈતન્યની મહિમાને એવા પ્રકાર તો અલ્પ છે. તો અહીંયા મુનિરાજના પોતાના એવા પરિણામ કહે છે, એવી શુભપણતી વિશેષ, વિશિષ્ટ શબ્દ વાપરો કે એવા પરિણામ એનાથી શું છે, ઉપજ ઉપાર્જિત પુણ્યકર્મ ભાવકર્મ અને દ્રવ્યકર્મ બધા જ, અહીંયા મુખ્ય ભાવકર્મને. હવે પાપના પરિણામ, હવે હિંસા અસત્ય ચૌર્ય અભ્રમ પરિગ્રહના પરિણામથી ઉપજતા અશુભ કર્મને. હવે અહીંયા મુનિરાજને તો મહાવ્રત છે, હિંસા અસત્ય ચૌર્ય અભ્રમને પરિગ્રહ તો એ છે ને, એના પરિણામ પણ નથી. એટલે એમની અહીંયા પાપમાં આપણી જવાની માટેની વાત લીધી છે. અને આમાં એ પરિ ઉપજતા અશુભ કર્મ. હવે કહે છે અમને શુભ ભાવ છે એ પણ ખરેખર શું છે, એનો સંન્યાસ કરવા જેવો. અને જેટલો એ સ્વીટા છે શુભ ભાવ, એટલું અમને સામાયિક એટલે કે સમતા ભાવ પ્રગટ થયો. અને બીજા જીવને માટે જે પાપના એ તો છૂટી ગયા છે અને પુણ્ય પણ છૂટે છે, તો એટલી એને સમતા ભાવને સામાયિક કહેવામાં આવે. આ બધા મુનિરાજને હોય છે ને એનાની વાત નથી. એમણે પહેલાં હતા એને હવે છોડી દીધા છે. આવા પાપના પરિણામ પૂર્વે હતા છોડી દીધા છે, અને શુભ ભાવના પરિણામ છે હવે તો એને પણ જેટલા છૂટે છે એટલી શું છે, સમાધિ છે, એટલી સમતા છે, અને એટલું સામાયિક પણ છે. તો અહીંયા એ અશુભ કર્મ એ બંનેને, હવે એ બંને પરિણામથી શું થશે, પુણ્યના પરિણામ હો પાપના પરિણામ, એનાથી શું થશે. શબ્દ શું વાપરો, સંસારરૂપી સ્ત્રીના વિલાસ વિભ્રમનું જન્મભૂમિ સ્થાન, એનાથી તને સંસાર જ ઉગવાનો છે. પુણ્ય અને પાપ કરીશ અને સાથે મિથ્યાત્વ છે તો કોણ ઉત્પન્ન થવાનું, જેમ ભૂમિ હોય ને ખેતર હોય, ખેતર જે ખેતર હોય છે એમાં શું ઉગે છે, શું ઉગે છે, જેવા બી વાવજો એવું ઉગશે. એમ અહીંયા આપણે શું ખેતર છે, આત્માના અસંખ્ય પ્રદેશ છે, કેવા ભાવ કરીએ છીએ, પુણ્ય અને પાપ અને સાથે મિથ્યાત્વ છે તો કોનો જન્મ થવાનો છે, એ સંસાર એટલે વિભ્રમ અજ્ઞાનની એ જન્મભૂમિ સ્થાન છે. એની જગ્યાએ આપણે જોયું હતું આત્મા કેવો છે, આત્માના આતિન્દ્રિય આનંદના જ જન્મસ્થાન છે. આત્માના ખરેખર અસંખ્ય પ્રદેશમાં તો અતિન્દ્રિય આનંદ પ્રગટે એવું એ સ્થાન છે. એની જગ્યાએ અજ્ઞાનતાથી આ જન્મ હોવાથી હવે આવા જે પુણ્યને પરિણામ પાપ, એના નિમિત્તે શું થવાનું છે, સંસારની ઉત્પત્તિ પરિભ્રમણ છે. અને એવાને જે મુનિરાજ છોડે છે તજે છે, તો મુનિરાજ કેવા છે એને અવ્યાખ્યા, જે સહજ વૈરાગરૂપી મેલના શિખરના શિખામણી છે. પહેલાં શેની વાત આવી, પુણ્ય શું છે, પાપ શું છે, અને એના ફળમાં શું છે, સંસાર પ્રગટ થવાનો, જન્મ થવાનો. તો આવી દશાને મુનિરાજ શું છે, છોડે છે. તો મુનિરાજ આખો શબ્દો આખા નિયમસારમાં મુનિરાજ માટે વાપરતા હોય છે. 38 ગાથામાંથી પણ એ વાત લઈને, કારણ કે આચાર્ય દેવે પોતાની ભાવના માટે બનાવ્યું, તેમાં મુખ્યપણે આ મુનિરાજ કહેવા હોય કે પહેલું તો એક શબ્દ શું છે, સહજ વૈરાગ. આપણી આપણા જીવનમાં આપણને કેવો વૈરાગ છે, આપણને કેવો વૈરાગ છે, સહજ છે કે સાપેક્ષ છે, સહજ છે કે કૃત્રિમ છે, સાવ ના તો નહીં પડાય નહીં કાંઈ ખરેખર. એક તો બહુ ખેદ તરીકે કહીએ, આપણા ડિક્શનરીમાંથી વૈરાગ શબ્દ જ નીકળી ગયો છે. વૈરાગ્યના નિમિત્તો વખતે પણ, વૈરાગ્યના પ્રસંગે પણ, અંતરંગમાં કોઈ ક્ષણિક જેવો પણ, જેને પહેલાં શું કહેતા, સ્મશાન વૈરાગ જેવું પણ નથી, સ્મશાનમાં જઈને પણ કંઈ વિવિધ પ્રકારની વાતો થતી હોય, કોઈનું આયુષ નજર સમક્ષ પૂરું થતાં જોઈએ, તો આવી દશા મારી પણ નિશ્ચિતપણે થવાની છે કે નહીં, થશે કે નહીં હજી ડાઉટ છે. એક વાત બે રીતે વિચારું, નિશ્ચિત થવાની છે, ક્યારે થવાની છે ખબર નથી, તો શું હોવું જોઈએ? શું હોવું જોઈએ? જાગૃતિ હોવી જોઈએ. ચોર આવવાનો એ નિશ્ચિત છે, ક્યારે આવવાનો એ નિશ્ચિત નથી, તો શું હશે? જાગૃત દશા, સાવધાન દશા આપણે રહેવી જોઈએ. તો અહીંયા તો મુનિરાજ કેવો છે, સહજ વૈરાગ. અનુકૂળતા હો પ્રતિકૂળતા બે પ્રત્યેની ઉપેક્ષા, એનું નામ સહજ વૈરાગ. અને આવો સહજ વૈરાગ ઉદયાધીન નથી, સંયોગાધીન નથી, સ્વભાવાધીન છે. તો સ્વભાવ સહજ છે તો સ્વભાવના આશ્રયે વૈરાગ પણ સહજ થઈ ગયો છે. એના માટે કોઈ વૈરાગ પ્રસંગની રાહ જોવાની જરૂર નથી. સામાન્યપણે કહીને વૈરાગનું નિમિત્ત શું કહેવાય? ઇષ્ટનો વિયોગ. ઇષ્ટનો વિયોગ, એને સામાન્યપણે આપણે વૈરાગનું નિમિત્ત કહીએ. મુનિરાજને એટલે થવાનો છે વૈરાગ? અરે, 24 તીર્થંકરો અને બીજાના આપણે પ્રસંગો જોઈએ, એક ખરતો તારો જોઈને વૈરાગ થઈ આવે છે. માથામાં કાળો વાળ છે, સફેદ થતો જોવે છે વૈરાગ. પાનખર ઋતુ જોવે છે, પાંદડા કરી જાય. આવા પ્રસંગો તો આપણા જીવનમાં ક્યારેય કદાચ જોવામાં આવ્યા નહીં. બહુ જ ગંભીરતાથી વિચારવા જેવી છે. આનાથી કેટલા તીવ્ર આપણે પ્રસંગો જોઈએ છીએ, સાંભળીએ છીએ, પણ એકત્વ મોહનું એવું બળ છે કે મિથ્યાત્વએ પોતાની પણતીને એવી કાબૂમાં લીધી છે, મચક ખાતી. ખબર પડે મચક કોને કહેવાય? એનાથી એક વિચારણા પણ નથી આવતી કે શું જીવન ચાલી રહ્યું છે. એને એ એકત્વપણાની ધારા ચાલી રહી છે. તો અહીંયા મુનિરાજ તો કહેવાય સહજ વૈરાગ. અરે, કેવી ઉપેક્ષા વૃત્તિ હશે! સરસ અન્ને મનને નહીં પ્રસન્ન ભાવ જો, વંદે ચક્રી તથાપી ન મળે. બેંગ્લોર પ્રતિષ્ઠા વખતે પૂજ્ય ગુરુદેવ, જે પહેલું જૂનું છે ને આર્ટિસ્ટનું જે મંદિર, એના પંચકલ્યાણકમાં વૈરાગ્યનો હતો દિવસ, દીક્ષા કલ્યાણકનો. સામાન્ય રૂપે ગુરુદેવશ્રી ત્યારે અપૂરો અવસર ઉપરથી અર્થ કરતા હોય છે. એમાં એક કડી લીધી હતી. ક્યાં સુધીના મુનિરાજની ઉપેક્ષાની વૃત્તિ હોય છે? ક્યાં હોય છે? શત્રુ મિત્ર પ્રત્યે વર્તે સમદર્શિતા, માન અમાને વર્તે તેજ સ્વભાવજો, જીવિત કે મરણે નહીં નૂન્યાથી. કદા છેલ્લી લાઈન કહે છે, કોકને તો યાદ છે ને, ભવ મોક્ષે પણ શુદ્ધ વર્તે સમ. શું છે એનો વિચાર? અર્થ અર્થ વિચારવા જેવું. પહેલું તો શત્રુ મિત્ર તો બાયના સંયોગની વાત છે. એનું તો કદાચ આપણે પણ કદાચ કદાચ વચન ભાવે કે કદાચ કરી લેતા હશે. એનાથી આગળ શું છે? શત્રુ મિત્ર પ્રત્યે સમદર્શિતા, માન અમાન, એ પણ એક સંયોગ. અને મનુષ્યપણામાં માનની મુખ્યતાથી એ વાત લીધી કે માન અમાને વર્તે તેજ સ્વભાવજો, એ પણ જગતમાં માનની જ વાત છે. અને ત્રીજું, શરીર જેની પ્રત્યેની બહુ મમતા છે કે મારું જીવન લાંબુ હો, જીવન કે મરણ થાય. છેલ્લામાં ગુરુદેવશ્રી એનો સરસ અર્થ કર્યો ત્યારે એમ થાય ગુરુદેવશ્રીનું ક્યાં જ્ઞાન પહોંચી જતું હશે. અરે, મુનિરાજને પર્યાય પ્રત્યેની એટલી ઉપેક્ષા છે કે પર્યાયમાં ભવ હો કે મોક્ષ જવાની તૈયારી હો, આમ પર્યાય પ્રત્યે ઉપેક્ષા છે. ક્યાંથી લઈ ગયા? પહેલાં ક્યાં છે? નો કર્મથી આખી લેતા લેતા શરીરથી આવીને અંતે ક્યાં? એક પર્યાય માત્રથી. આ ઓછો પુરુષાર્થ નહીં હોય. જે મુનિરાજ સેના માટેનો પૂરો પુરુષાર્થ કરે છે? મોક્ષ માટેનો પુરુષાર્થ છે, અને છતાં એક સમયની પર્યાય પ્રત્યે પણ ઉપેક્ષા વૃત્તિ પર છે. આવી મુનિદશાનો આશ્ચર્ય લાગે. અરે, આવા મુનિરાજના દર્શન મળવા પણ એક મહાદુર્લભ છે. કમસે કમ આવી એમની પણતીથી આપણા જીવનમાં તો મર્યાદા કરી શકીએ. શા માટે ઉદય પ્રસંગમાં સંયોગમાં એકાકાર થઈને રહીએ છીએ? જ્યાં પર્યાય માત્રની ઉપેક્ષા કરવાનો મારે અવસર જોવે છે એમાં બાયના સંયોગોની તો એ શું વાત કરી. તો અહીંયા સહજ વૈરાગ્યની ઉપર જીવનમાં ક્યારે પણ આ એક ઉપેક્ષા વૃત્તિ એમનેમ જીવનમાં જરૂર ઉત્પન્ન નથી થતી. આખા જન્મથી લઈને એની એક સંસ્કારની ધારા ચાલતી હોય છે જીવનમાં. ગુરુદેવ એ ધાર્યું હોત તો શું કરી શકત? આર્થિક સ્થિતિને એમાં બધું જ હતું, કોઈ પોતે રહી શકત? છતાં પણ એમને નિવૃત્તિ યોગ માટે શું કર્યું? ગ્રસ્ત દશાની અનુકૂળતા, ભલે એટલે ગ્રસ્ત એટલે પોતાની બાલબ્રહ્મચારી, પણ એની દશાની પણ એક શું હતી? ભાઈઓએ, ભાઈ ખુશાલભાઈ કીધું, એકલા તમતારે ઉમરાળામાં રહો, વેપાર ધંધો ન કરવો, મને મને સત્ય જોવે છે અને સત્યને માટે નિવૃત્તિ સિવાય બીજો કોઈ પહેલો ઉપાય નથી. તો એ નિવૃત્તિ તો અહીંયા તો મુનિરાજની સહજ વૈરાગ, એનો પછી શું શબ્દ વાપરો છે? મહેલ. મહેલ કહીને શું કહેવું છે? કોઈનું પણ ઘર જોઈને મહેલ જો યાદ આવે તો એની વિશાળતા યાદ આવતી હોય છે. એમ અહીંયા મુનિરાજનો વૈરાગ કેવો છે? એ વૈરાગ એટલો ઉછળી પડ્યો છે કે અંદરમાં તો છે બાઈના જીવને પણ એમને જોઈને આપણને એમ થાય કેવા વૈરાગ્યવંત છે. તો એ અહીંયા મહેલ, અને મહેલનો પણ શું શબ્દ વાપરો છે? શિખર. અને શિખર ઉપર પણ શું હોય છે? જેમ જીન મંદિર ઉપર શું હોય છે? કળશ અને ધ્વજ હોય છે, એવી રીતે મુનિરાજનો આવો વૈરાગ્ય છે. તો એનાથી શું છે? અને આવા વૈરાગ્યમાં પુણ્ય અને પાપનું એકત્વ, એના વિષયોનું એના પ્રત્યેના વિકલ્પનો ભાવ, એકત્વપણાનો છૂટી ગયો છે. હવે અસ્થિરપણાના ભાવ પણ છૂટતા જાય છે. તો એ મેલના, અને આવી જ્યાં દશા પ્રગટ થાય છે આ તેને જો શબ્દ છે એના પછીનો 257 પામે લાસ્ટ લાઈન, નિત્ય કેવળી મત સિદ્ધ. શબ્દ શું છે? નિત્ય કેવળી મત સિદ્ધ. કેવળી મત, મત એટલે અભિપ્રાય, કેવળીના અભિપ્રાયમાં સિદ્ધ થયેલી. પણ આગળ એક શબ્દ વાપરો, શું શબ્દ વાપરો છે? નિત્ય. આ વિતરાગ માર્ગ સદાકાળ માટેનો છે, અમુક કાળ માટેનો નથી. વિતરાગ માર્ગ ખાલી શેના માટે હોય છે? ચોથા આરા માટે હોય છે. ક્યાં માટે? મહાવિદે માટે હોય. ક્યાં છે? નિત્ય છે. દરેક જીવને માટે, દરેક ક્ષેત્રને માટે, દરેક કાળને માટે એક જ વિતરાગતાનો આ માર્ગ છે. અને તેનું એક હોય ત્રણ કાળમાં, પણ અમે વ્યવહારના માર્ગે જઈને મોક્ષે જાશો, તમે પરમાર્થના માર્ગે જાશો. અમે પણ હોશિયાર છીએ. અમે માર્ગ એક છે. ટોડરમલજીની ગુરુદેવસિંહને બહુ જ વાક્ય શું યાદ, બહુ ગમતું, કયું? આખો સાતમો અધિકાર બીજા પાસે લખાવી દીધો. શેના માટે? માર્ગ બે નથી, માર્ગનું નિરૂપણ બે પ્રકારે છે. શું છે? આમાં જ ભ્રમિત થઈ ગયા છીએ આપણે કે તમે નિશ્ચયથી જાશો. અમે ક્યાંથી જાશો? ત્યાં સિદ્ધશિલામાં બે કમ્પાર્ટમેન્ટ છે કે નિશ્ચય માર્ગે પહોંચેલો અહીંયા પહોંચશે ને વ્યવહાર માર્ગે અહીંયા પહોંચશે. માર્ગ એક જ છે, ઘડો બે છે, એક માટીએ કરેલો અને એક કુંભારે કરેલો. ઘડા તો બે છે કે નહીં? દુનિયાને માટે કયો ઘડો છે? કુંભારે કરેલો. અને સિદ્ધાંત માટે કયો છે? ઘડો એક જ છે. કથન સમજાવવા માટે, નિરૂપણ માટે બે પ્રકાર લીધા. કારણ કે સીધો ઘડો માટીનું પરિણમન છે નથી સમજતો, એને નિમિત્તની સાપેક્ષતાથી કહેવાય છે, નિમિત્તની સાપેક્ષતાથી થતું નથી. થોડુંક ગુરુદેવસિંહના પ્રવચનોમાંથી થોડીક ઊંડાણથી બધું વિચારશો તો ગુરુદેવ ઘણા ઘણા એવા ન્યાયો બતાવ્યા છે. ખાસ ગુરુદેવસિંહ ક્યાં યાદ કરતા? આ કાળે, આ ક્ષેત્રે આ મહાપુરુષનો જન્મ 5 સિદ્ધાંતના ખુલાસા માટે જાણે થયો હોય. ક્યાં કહેતા ગુરુદેવસિંહ? ઉપાદાન નિમિત્ત નિશ્ચય વ્યવહાર, એ 4 નું તો જીનવાણીમાં પૂરું જ હતું. ક્રમબદ્ધનો સિદ્ધાંત એટલો ઉજાગર કરીને કોઈ બતાવનાર જો સત્પુરુષ હોય તો આ કાળમાં એક જ હતા. ક્રમબદ્ધ છે 308 થી 311માં છે. એ રીતે વિચાર કરીએ, પ્રથમાનું યોગમાં પણ તીર્થંકરોના પૂર્વ ભવ ને પછીના ભવનું વર્ણન તો હોય છે ને, અથવા તો નેમિનાથ ભગવાને શું કીધું તો આ દ્વારિકા કેટલાક વર્ષે બળશે, બધી વાત તે કોને સિદ્ધ કરે છે? ભવિષ્યની પર્યાયના ક્રમના પ્રવાહને સિદ્ધ કરે છે. દરેકમાં આગમમાં પરમાગમમાં અનુયોગમાં આ તો હતું જ, પણ આટલું વ્યક્તપણે પ્રસિદ્ધ કરવું અનુભવી પુરુષો ઘણા હોઈ શકે છે, પણ એક માત્ર વાણીના યોગી આવું તત્વનું પ્રતિપાદન અને અધ્યાત્મ ક્રાંતિ કરવી એ મહાસમર્પણ્યવંત જીવનનું હોય છે. 2010 ની સાલ એટલે 70 વર્ષ પહેલાં આ એક ક્રમબદ્ધના વિષય ઉપર ગુરુદેસીએ 10 પ્રવચન, કંઈક કલ્પના કરી શકીએ છીએ આપણે, એક જ વિષય ઉપર કેટલા પ્રવચન? 10. પછી ગુરુદેસી સમયસારમાં આગળ વધ્યા. ગુરુદેસીને હજી થયું કાંઈક, હજી કાંઈક કહેવાનું, હજી કંઈ તો બધું દીધું, છતાં બીજા 5 પ્રવચન કર્યા. અને એ 15એ 15 પ્રવચન ક્યાંક અવેલેબલ હશે? ક્યાં હશે? જ્ઞાન સ્વભાવ જ્ઞેય સ્વભાવ એમાં એ છપાયેલા છે. ગુજરાતીમાં છે, હિન્દીમાં પણ છે, એ બધા 10 અને 5 લગભગ એ જ છે. કદાચ હવે 8 અને 5 હશે તો 13 હશે, પણ આ તો નિશ્ચિત છે. 2010માં ગુરુદેસીએ એ કરેલા અને એનું પુસ્તક છપાયેલું છે, જ્ઞાન સ્વભાવ અને ચલો કંઈક વિચારી લઈએ એવું નામ શું હોય, જ્ઞાન સ્વભાવ જ્ઞેય સ્વભાવ કેવી રીતે આવ્યું? કારણ કે ક્રમબદ્ધ કોને લાગુ પડે છે? કોને લાગુ પડે? જીવને જ લાગુ પડે ને, બધાને થોડી લાગુ પડે, પૂતગલને લાગુ પડે, પૂતગલને. જો એટલા માટે કોઈ પણ જ્ઞેય એટલે 5 જીવ સિવાયના લઈ લો, એનો પણ સ્વભાવ શું છે? ક્રમે થવું. અને જ્ઞાન સ્વભાવી જીવનું પણ શું છે? અને એ રીતે બહુ જ વિચારવું છે. શું વિચારવું છે? ક્રમે થવું અને અક્રમે રહેવું એ મારું સ્વરૂપ છે. ક્રમે થવું અને અક્રમે એટલે શું હશે? ઉત્પાદવય દ્રવ્ય સ્વરૂપ છું છે, સત દ્રવ્ય લક્ષણ. અને એ સત શું છે? કેવું હોય? ઉત્પાદવય દ્રવ યુક્તમ સત. તો ઉત્પાદ અને વ્યય શેમાં આવે? થવું, ક્રમે થવું. ઉત્પાદવયનું શું છે? ક્રમે થવું. અને ધ્રુવપણાનું શું છે? અક્રમણે રહેવું. દ્રવ્ય પર્યાય સ્વરૂપ આખી પદાર્થ બહુ સુંદર રીતે ગુરુદેશી તેમાં એક જ્ઞેયને પણ જો ક્રમસર જો આપણે સ્વીકારી લેશું ને તો આમ કેમ થયું, કેમ વહેલું થયું, કેમ મોડું થયું એવા તર્ક પણ છૂટી જવાના, પ્રશ્ન પણ નહીં ઉત્પન્ન થાય કે એ સહજ એનો પરિણામનો શું છે? ક્રમ છે. એ ક્રમને આપણે હિન વીર્યવંત શું કોઈ પણ કેવળી ભગવાન પર્યા હરેક દ્રવ્યના પરિણામના પ્રવાહને જાણે છે કે જાણીને બદલાવે છે. અનંત વીર્યવંત પરમાત્મા પણ એ પર્યાયના ક્રમને જાણે છે, બદલાવતા નથી. તો આપણે કેવા મોટા વીર્યવંત થઈ ગયા કે જેથી ક્રમને બદલાવીએ છીએ આપણે. એક એક જ્ઞેય સ્વભાવના ક્રમને જો સ્વીકારશું તો એનાથી વૈરાગ્ય થશે, અને મારા જ્ઞાન સ્વભાવના પર્યાયના ક્રમને જો સ્વીકારશું તો અકર્તાપણાનો અંદરનો પુરુષાર્થ જાગૃત થશે. આ જ્ઞાન વૈરાગ્યની ધારાથી સાધના થવાની છે. ક્યાંય જ્ઞેયમાં પણ આગળ પાછળ કરવાનો ફેરવવાનો તો વિકલ્પ કરીશ નહીં, અને પોતાના પર્યાયના સહજ ક્રમને ક્યારેય એમ ન માનું કે ક્રમબદ્ધનો સ્વીકાર એ પુરુષાર્થનો નિષેધક છે. ક્રમબદ્ધનો સ્વીકાર કર્તા બુદ્ધિનો નિષેધક છે. ક્રમબદ્ધનો સિદ્ધાંત પ્રમાદ પોષક નથી, અકર્તાના પુરુષાર્થનો પ્રેરક છે અંદરમાં. અને જે વિકલ્પના ઉછાળા કરીએ એ કોઈ પુરુષાર્થ નથી, ઉલટાના વિકલ્પના ઉછાળા કરતાં બુદ્ધિના છે, મોટો આંતરો છે. તો એ ચલો થોડો વિષય બીજો આવી ગયો, પણ એ રીતે વિચારીએ કે શું આપણને એક તત્વ મળ્યું છે એ પરમ સદભાગ્ય. થોડા આપણે એના પછીના કળશ લઈ લઈએ, 200 ને 130 ગાથા પછીના જે કળશ છે, 3, 215, 16, એમાં પહેલું શું છે, સંસારના મૂળભૂત કોણ છે. 258 પાને 215 નંબર, સંસારના મૂળભૂત કોણ શું મળવાનું, ભવ મળવાનો છે, સંયોગ મળવાના છે, સ્વભાવ મળવાનો નથી. સાધનામાં સ્વભાવ મળે છે અને ઉદયમાં સંયોગ મળે છે. મારે સાધનામાં સ્વભાવ જોવે છે, સાધના કરીને સ્વર્ગનો ભવ કે અનુકૂળની સામગ્રી એ સંયોગ નથી. તો અહીંયા એ સંસારનું મૂળ પૂર્ણ પાપ એને તજી છે, અને એની સામે કેવો આત્મા કેવો લીધો, નિત્યાનંદમય સહજ શુદ્ધ ચૈતન્ય રૂપ. જેનો અર્થ થયા પુણ્યપાપ કેવા હતા, આકુરતામય હતા, એ કૃત્રિમ ભાવ છે, ચૈતન્યથી વિરુદ્ધ જડ સ્વભાવી બધા છે. અને આવા શુદ્ધ જીવાસ્તિકાયમાં જે સદા વિહરે છે, આમાં જે સદા રહે છે, પ્રણતિમાં સ્વભાવમાં લીન રહીને નિર્મળ પ્રણતિની, એ શું થાય છે, સ્વભાવમાં લીન રહે છે. તો એવા પુણ્ય બંધાય કે ત્રણેય જગતના જીવો એને પૂજે છે. શું છે, ક્યાં રહે છે મુનિરાજ, અથવા સ્વભાવમાં લીન રહે છે, તો કેવા એવા પુણ્ય બંધાય છે, જગત એને પૂજે છે. એ રીતે વાત કરીને આજે 216 કળશમાં ઘણી વાત ગુરુદેવે રિપીટ લીધી હતી. ખાસ શેનો શબ્દ લીધો હતો, મો અંધકાર નાશક પ્રબળ તેજમય છે. ઓલો અંધકાર લીધો અને એની સામે શું લીધું, પ્રકાશ લીધો, તેજ. અને ઓલો આગળ શું લીધું, સ્વત સિદ્ધ જ્ઞાન પુણ્ય પાપ રૂપી વનને બાળનારો શું છે, અગ્નિ. અહીંયા જ્ઞાન કોણ લીધું, સ્વત સિદ્ધ જ્ઞાન એટલે કયું લીધું, જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા. કેવળ જ્ઞાન એની વાત નથી, સ્વત સિદ્ધ પ્રણતિની બે વાત લો તો એ પણ છે, પણ આના આશ્રયે આવું થાય છે. એટલે મૂળ તત્વની સ્વતઃ જ્ઞાન, ગુરુદેવશ્રી વારંવાર લેતા ભગવાન સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ એની સ્વતઃ સિદ્ધ એવું જે જ્ઞાન છે. પછી વિમુક્તિનું મૂળ, એનું પણ ગુરુદેવશ્રી એક એક શબ્દનો, વિ શબ્દ શું કામ મૂક્યો, વિશેષ એટલે શું, અહીંયા વિશેષ, વિ એટલે વિશેષ, એક મિથ્યાત્વનો નાશ થાય છે તો શ્રદ્ધાથી મુક્તિ છે. શ્રદ્ધા અપેક્ષા એ આવે છે એવું મુખ્ય નયના હેતુથી એની વાત નથી. એનાથી આગળ મુનિ દશામાં શું થાય, ગ્રસ્ત દશાથી મુક્ત થઈએ છીએ, 12મે ગુણ સ્થાને મોહ મુક્ત થાય છે. અહીંયા તો કેવો સ્વભાવ, હું પૂર્ણ નિરપેક્ષ મુક્ત સ્વરૂપ છે. ઓલી બધી એક સાપેક્ષતાની પર્યાય છે, હું કેવો છું, વિશિષ્ટપણે વિશેષપણે હું મુક્ત છું. આ બધા કોણ છે, ત્રિકાળી આત્માના માટેના છે. પછી નિરુપાધિ મા સુખદાયક છે. અને એવા આ જ્ઞાનને, જ્ઞાન સ્વભાવી ભગવાન આત્માને મુનિરાજ કહે છે, હું નિત્ય પૂજું છું અને તેથી અમને સમાધિ છે, અમને સમતા ભાવ છે, અને એ જ અમારી સામાયિક છે. અને એક છેલ્લે લીધું શું છે, પાપના આ સંસારના એનું સ્વામી પતિપણું, એટલે સ્વામીપણું, પુણ્ય પાપના જ ભાવોનું સ્વામીપણ કહે. અને તેથી શું થાય છે, આકુળ મતિવાળા થઈએ છીએ. ક્યારે ક્યારે, 24 કલ, એમાં કાળ ક્યાં ગણવાનો છે, પુણ્ય અને પાપનું જ્યાં સ્વામીપણું કર્યું તો આકુળતા છે. હવે એમાંથી ક્યારેક ક્યારેક એટલે ક્યારે, જ્યારે કરશું ત્યારે, એટલે હજી કાંઈ નક્કી ન, ચલો એનો ટાઈમ છે, કાંઈ પછી કાલે થોડું લેશું.
તીર્થંકર તો ઓમકાર નાદ જીનનો જયવંત વતો, ને તીર્થ હું પ્રણ સૌ જયવંત વર્તો, ને તીર્થ ચાર જગ વંત વર્તો નમો તીર્થનાયકને.